તારીખ 1/11/1996 શ્રી સમયસાર ગાથા 94 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 144 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
અજ્ઞાનથી કેવી રીતે કર્મ ઉત્પન્ન થાય એ વિશે ચાલ્યો કે અજ્ઞાનમાં તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ત્રણેય મુખ્ય ગુણોનું પરિણામ, ત્રણે મુખ્ય ગુણોનું વિપરીત પરિણામ સાથે છે. અને જે કર્મનો ઉદય આવે છે પછી પણ કર્મનો ઉદય આવે છે એની સાથે જીવ એક સત્તા પણ એક આયા પણ અનુભવ કરે છે. અને એ જ પ્રકારે ક્રોધ માન માયા બધા પદોનું અર્થઘટન કરવું અથવા પોતાના પરિણામને જ્યારે જ્યારે જે જે પ્રકારનો ઉદય હોય એ પ્રકારે તપાય. જેમ કે રોજ માણસ બે ત્રણ વખત જમે છે તો એ વખતે રસનો વિષય છે, એક સત્તાનો અનુભવ કરે છે, સ્પર્શે છે ત્યારે પણ પર સાથે એક સત્તાનો અનુભવ કરે છે. એમ બધી જ વખતે જીવ એકત્વ કરે છે અથવા સામાન્ય અધિકરણ એને કહ્યું કે એક પણ એક સત્તાનો અનુભવ કરે છે અથવા પરમાં પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે. અને એ રીતે જીવ નવા કર્મને ઉત્પન્ન કરે છે અથવા નવા કર્મને બાંધે છે. આ વાતમાં સાદી ભાષામાં છે, અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સ્વવિકાર ચૈતન્ય પરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહીં જાણીને હું ક્રોધ છું, હું માન છું ઇત્યાદિ માને છે. પછી શરીર અને પત્ર દ્રવકર્મ ભાવ કર્મ અને નો કર્મ જે ત્રણેય પર છે એને જુદા નહીં જાણતા એક પણ જાણીને હું પણ એ માને છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સ્વીકાર છે તેને પરિણામનો કરતા થાય છે, એવા પરિણામનું પોતે કરતા થઈને પરિણમે છે. કેમ કે જે સામાન્ય અકર્તા સ્વભાવ છે એનું તો અનુભવ રહ્યું નહીં, એમાં હું પણ રહ્યું નહીં. અને તે અજ્ઞાનરૂપ ભાવ એનું એ વખતનું કર્મ એટલે કાર્ય છે. એ રીતે એણે અજ્ઞાનરૂપ કર્મને ઉત્પન્ન કર્યું, નિમિત્ત નૈમિત્તિક સંબંધે દ્રવ કર્મને પણ ઉત્પન્ન કર્યું. હવે એ જ વાતને વિશેષ કહે છે. 95મી ગાથામાં એ જ વાતને વધારે સૂક્ષ્મતાથી કહે છે કે આ તો જીવ ક્રોધાદિ ભાવ કરે ત્યારની વાત છે, પણ જીવ ક્રોધ ભાવ ન કરે અને બીજા પદાર્થને જાણે ત્યારે, કે બીજા પદાર્થને જાણવાના કાળમાં પણ જો ભિન્નપણે જાણવું નથી રહેતું તો આવી ભૂલ થાય છે. ભિન્ન પદાર્થને ભિન્નપણે ન જાણે તો પછી આવી ભૂલ થાય છે. પહેલી ભૂલ જે ભાવ્ય ભાવકપણાની, આ ભૂલ રહેશે જ્ઞેયનાયકપણાની. બે પ્રકારે ભૂલ થાય છે. ટીવી હો કેશો ઉપયોગો અપવ્યપમ કરે દે ધમ્મા દે કરતા તસો ઉપયોગો સો હોદેશો અત્ત ભાવસ એક જ પદ્યો ધર્મ ખુલાપણ પ્રમાણે ક્રોધમાન માયા વગેરે 16 પદ લેવા. હવે એમાં બીજી વાત નહોતી લીધી આમાં, કે જે પદાર્થો સાથે કોઈ પ્રયોજન નથી એવા પદાર્થો જ્ઞાનમાં ગણાય છે. જ્ઞાનમાં જે પદાર્થો ગણાય છે એમાં કેટલાક પદાર્થો સાથે તો જીવને ઇષ્ટ કનિષ્ઠપણાની કલ્પનાથી સુખ દુઃખનું પ્રયોજન છે. આ ભાણામાં જે કોઈ ખાવાની ચીજ આવી એ કાં સારી આવી તો સારી બની, કાં બરાબર નથી બની, બેમાંથી એક તો ભાગ પાડશે. ભલે રસના ઇન્દ્રિયનો વિષય છે પણ બેમાંથી એક ખાતે ખટવશે, બરાબર બની છે કાં બરાબર નથી બની, કાં ઠીક ને કાં અઠીક. પણ સામે ઝાડ દેખાય, કોઈ મકાન દેખાય, કોઈ માણસ દેખાય, જાણ્યો કોઈ વાહન દેખાય, પથ્થર દેખાય, ઘણી ચીજો એવી છે કે એની સાથે કઈ સારા ખરાબનો વિકલ્પ જ ન હોય, તો પછી એવું જયારે જ્ઞાન પરિણમન કરે ત્યારે એને કઈ કર્મની ઉત્પત્તિ થાય, કર્મ બંધાય ખરું, તો એવું જ્ઞાન બે પ્રકારે થાય. એક તો ભિન્ન પદાર્થને ભિન્નપણે જાણીને થાય છે, અને એક તો ભિન્ન પદાર્થને ભિન્નપણે નહીં જાણીને થાય છે. ભિન્નપણે જાણતા કર્મની ઉત્પત્તિ નથી, પણ ભિન્ન હોવા છતાં જો ભિન્નપણે ન જાણે તો કર્મની ઉત્પત્તિ એ પ્રચાર વ્યાખ્યાનો વિષય છે. એ તો ધર્મદ્રવ્ય વાગ્યું, ધર્મદ્રવ્ય આકાશ દ્રવ્ય કાળા આ ચાર સ્વરૂપી પદાર્થો છે, એ જીવને ચક્ષુ ઇન્દ્રિયથી જાણતા નથી. તો પણ શાસ્ત્રના આધારે જીવ એનું જ્ઞાન કરે છે કે ભગવાને આવા 6 દ્રવ્ય એમાં આ પાત્ર લોકો છે, એવું એનું જ્ઞાન કરે છે. બાકી તો કેવળ જ્ઞાનનો વિષય છે, કેવળ જ્ઞાનમાં તો ભિન્ન ભિન્નપણે જણાય છે, કેવળ જ્ઞાનમાં તો વિભૂતિ નથી. પણ છદ્મસ્ત જીવ દ્રવ સુધના આધારે એનું જ્ઞાન કરે છે ત્યારે જો ભિન્નપણ ન રાખે અથવા ભિન્નપણે ન જાણે તો એને કર્મની ઉત્પત્તિ થાય. ધર્મદ્રવ્ય તો એક ભાનો છે, એક દાખલો છે, પણ કોઈ પણ અન્ય પદાર્થ જેની સાથે ઇષ્ટ અનિષ્ટપણાનો કોઈ વિકલ્પ ન હોય તો પણ ભિન્ન દ્રવ્ય ભિન્નપણે જ્ઞાનમાં રહેવું જોઈએ. અને એ ત્યારે જ રહે કે જ્યારે પોતાને પોતાના સ્વરૂપનો અભિન્ન અવલંબન હોય, નહીતર ન રહે. જાણતા એકત્વ થઈ જાય અને એકત્રીસમી ગાથામાં એ વિષય આચાર્ય દેવે સ્પષ્ટ કર્યો કે અહીંયા જ્ઞેય જ્ઞાયક શંકર દોષ થઈ ગયો. શંકર દોષ એટલે મિશ્ર જ્ઞાન અને જ્ઞેયની એકત્વ કરી નાખ્યો, ભિન્ન હોવા છતાં ભિન્ન ન જાય રહ્યું. એ વિષય સૂક્ષ્મ છે કે અભિન્નપણું કેવી રીતે થાય, પણ પોતામાં અભિન્નપણું ન થયું માટે ત્યાં અભિન્નપણું થઈ ગયું. જીવ અભિન્નપણું ક્યાં સ્વમાં કરે, કાં અભિન્નપણું પરમાં કરે, અભિન્નપણું કર્યા વગર નહીં રહે. હવે જો સ્વમાં અભિન્નપણું નથી તો બીજી કોઈ પરમાં અભિન્નપણું થવા સિવાય બીજી કોઈ પરિસ્થિતિ છે ને, એટલે પોતાના સ્વસ્વરૂપને અવલંબે નહીં તો પર પર પદાર્થને અવલંબીને જાણે, જાણતી વખતે ઓટોમેટિક આવી એક પરિસ્થિતિ છે કે જે જીવને આમ સમજવામાં નથી આવતી, અને એટલા માટે આચાર્ય દેવેને સ્પષ્ટ કરે છે. સમજવામાં નથી આવતું. મારે એક વિદ્વાન હતા, અસાધારણ વિદ્વાન હતા, ત્યારે ધ્યાન થઈ ગયું, એની ભૂલ કરતા હતા કે જુઓ મને સામે આ લીમડાનો ઝાડ દેખાય છે. જેવી રીતે મને હું આ મારા શ્રુત જ્ઞાનમાં મતે શ્રુત જ્ઞાનમાં લીમડાને લીમડો જાણું છું, એવી જ રીતે કેવળી ભગવાન પણ, સર્વજ્ઞ ભગવાન પણ આ લીમડાને લીમડો જાણે છે. અત્યારે એ લીમડાને જાણવામાં મારું જ્ઞાન ને કેવળી ભગવાનનું જ્ઞાન એક સરખું છે. કેમ કે એ લીમડાને જાણતા મારે ક્યાં ઈષ્ટ અનિષ્ટ પણ થાય છે. લીમડાને લીમડો જાણું છું, લીમડો સારો છે મેં હું વિચાર કરતો નથી, ને લીમડો ખરાબ છે એવો મને વિચાર નથી, અને કેવડી ભગવાનને પણ એવું નથી થતું. એ તો વિતરાગ છે ને નથી થતું, હું ભલે વિતરાગ નથી પણ લીમડાને તો એ જ રીતે જાણું છું કઈ ભૂલ થાય છે આમાં. કેમ મેં કીધું તમે લીમડાને જાણતી વખતે લીમડાના અસ્તિત્વને અવલંબો છો, અને કેવળી ભગવાન સ્વરૂપને અવલંબીને એને જાણે છે કે લીમડાને અવલંબીને નથી જાણતા. એટલે તમારે જાણવાની રીત અને કેવળી ભગવાનને જાણવાની રીત એમાં ફરક છે. હું જાણું છું એવી રીતે એ જાણે છે, ને એવી રીતે એ જાણે છે એવી રીતે હું જાણું છું, એ વાત તમે કરતા હો તો મને માન્ય નથી. એની તો જ્ઞેયને અવલંબીને જ્ઞાન કર્યું છે, કેવળી ભગવાને આત્માને અવલંબીને એનું જ્ઞાન કર્યું છે. બેની એક રીત ક્યાં હતી એમ કેવું છે. એટલે શું કેવું છે કે જાણવાની સાથે જ્ઞાન અવલંબે પણ છે. જેમ જીવનો જાણવાનો સ્વભાવ છે એમ જીવનો અવલંબન લેવાનો પણ સ્વભાવ છે. તો જાણે છે એમ અધૂરું ન લેવાય. કોના અવલંબનમાં રહીને જાણે છે આના ઉપર એ જ્ઞાનનું મૂલ્ય થાય. એ જ્ઞાનની કિંમત કેવી રીતે આંકવી એ સમ્યક છે કે મિથ્યા છે. આપણે કેવડી ભગવાનને એક બાજુ રાખ્યા, મિથ્યા દ્રષ્ટિ પણ લીમડાને લીમડો જાણે અને સમીર દ્રષ્ટિ પણ લીમડાને લીમડો જાણે, ચાલે બે છદ વાત છે. બેમાં હું ફેર કે સમ્યક દ્રષ્ટિ લીમડારૂપી જ્ઞેયથી પોતાને ભિન્ન જાણતો થકો, પોતાના અવલંબનમાં રહેતો થકો અને અવલંબનમાં રહીને ભિન્ન જાણતો થકો લીમડાને જાણે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને નહીં અવલંબતો થકો, કેવળ લીમડાને અવલંબતો થકો લીમડાને લીમડો જાણે છે. આમ કે છે 297 ગાથા છે જરા મોક્ષ અધિકારને ટીકાની પહેલી લીટી 435. નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું, અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે તે બધાય ચેતકપણા રૂપી વ્યાપકના વ્યાપ્ય નહીં થતા હોવાથી મારાથી અત્યંત ભિન્ન છે. આમ ભેદ જ્ઞાન થાય છે. ન સમજાણું? નિયત એટલે ચોક્કસ, ચોક્કસ એટલે સ્પેસિફિક, ખાસ ખાસ પોતાના લક્ષણને અવલંબનારી પ્રજ્ઞા. ખાસ લક્ષણ પોતાનું જ્ઞાન વેદન છે. એ જ્ઞાન વેદનને અવલંબીને ઉત્પન્ન થયેલી જે પ્રજ્ઞા એટલે જ્ઞાનની વિશેષ પર્યાય, ખાસ પર્યાય, તેના વડે આત્માને ભિન્ન કર્યો કે આ હું ચૈતન્ય છું, ચેતનારો છું, વેદનારો છું, અનુભવ કરનારો છું, અને બાકીના અન્ય લક્ષણોથી અન્ય ભાવોને કે અન્ય પદાર્થોને શું કેવી રીતે જુદા જાણ્યા કે હું એમાં વ્યાપતો નથી, મારું વેદન મારા જ્ઞાનમાં જ વ્યાપે છે, મારા ચૈતન્યમાં જ વ્યાપે છે, વ્યાપક વ્યાપક ભાવે પણ હું જુદો છું ને વેદ્ય વેદક ભાવે પણ હું જુદો છું, એ રીતે પ્રત્યક્ષ હું જુદો છું, એમ પોતે પોતાથી પોતાને ગ્રહણ કર્યો છે અને અન્ય દ્રવ્ય ભાવથી ભિન્નતા કરી છે. આવી રીતે જો ભિન્નતા ન થતી હોય તો પરદ્રવ્યને જાણતા પરદ્રવ્ય સાથે અભિન્નતા સધાઈ જાય છે, વગર વિકલ્પે અજાણપણે પણ, અજાણપણે એ કાર્ય થઈ જાય છે, પોતાને ખબર નથી. સ્વરૂપ માયા સ્વરૂપને ગ્રહણ કરવું વ્યાપે વ્યાપક ભાવે ને વેદ્ય વેદક ભાવે કેવી રીતે કે નિત્ય સ્વલક્ષણને અવલંબીને વેદન લક્ષણને અવલંબીને તો લીધું, એ અવલંબનનો વિષય લીધો છે ભિન્ન પડવા માટે. જ્યારે આત્મા પોતાની નિજ સત્તાને અવલંબે ત્યારે પોતાના વ્યાપ્ય વ્યાપકપણાનો પણ અનુભવ થાય છે, વેદ્ય વેદકપણાનો તો અનુભવ થાય જ, પણ વ્યાપ્ય વ્યાપકપણાનો પણ અનુભવ થાય છે કે હું મારામાં જ વ્યાપું છું ને મારાથી અન્ય દ્રવ્ય ભાવમાં હું વ્યાપતો નથી, તેથી મારું ત્યાં અસ્તિત્વ નથી, તેથી મને ત્યાં હું પણ અનુભવાતો નથી, એમ ભેદ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાનનો વિષય વધારે સ્પષ્ટ થાય છે કે વેદ્ય વેદકપણાથી તો હું ભિન્ન છું, પણ વ્યાપ્ય વ્યાપકપણાથી પણ હું એટલે મુમુક્ષુ વેદ જ્ઞાનના પ્રયોગ વખતે વેદ્ય વેદકપણું અને વ્યાપ્ય વ્યાપકપણું બે પ્રેક્ટિસમાં લે છે, બંનેની પ્રેક્ટિસ કરે પછી સહજ થાય, પ્રેક્ટિસ થયા પછી સહજ થાય, પછી ત્યાં સુધી સહજ થાય. એ પણ અનુભવનો જ વિષય છે. વ્યાપવું એટલે પ્રસરવું, તો મારું જ્ઞાન વેદન મારા જ્ઞાન વેદનમાં જ વ્યાપે છે, રાગમાં નહીં, દ્રવ્યકર્મમાં પણ નહીં અને શરીર આદિ નવકર્મમાં પણ નહીં. એક પ્રયોગ કરવા જેવો છે, જરાક ધ્યાન આપજો. આ અંગૂઠોને આંગળીનો સ્પર્શ કરીએ છીએ આપણે ત્યારે અહીંયા રેખાઓ હોવાથી નીચે છે ને માલુમ પડે છે, એનું ખરબચડા પણ થાય ને, રેખાઓ ન હોય તો સવાળા પણ હોય, રેખાને કારણે ખરબચડા પણ આવે. હવે આત્માના પ્રદેશો અને શરીરના પ્રદેશો, એ ક્ષેત્ર છે આકાશના નિમિત્તે, આકાશના નિમિત્તે જુઓ, નિમિત્તની અપેક્ષાએ જુઓ તો એક પ્રદેશ બંને રોકે છે, આકાશનું એક જ ક્ષેત્ર બંને રોકે છે. ઉપાદાનની અપેક્ષાએ જુઓ તો પરમાણુમાં ચેતન નથી, ચૈતન્ય એવા આત્મામાં પરમાણુનો પ્રવેશ નથી, કેમ કે પોલાણ નથી, ચૈતન્ય ઘન આત્મા છે એમાં પરમાણુનો પ્રવેશ નથી. અને અહીંયા જે ઘનિષ્ઠ પરમાણુઓનું આંગળી બનેલી છે એ પરમાણુમાં ચૈતન્યનો પ્રવેશ નથી, તો ઉપાદાનની અપેક્ષા એ બે દ્રવ્યો પોતપોતામાં છે, પોતપોતાના ક્ષેત્રમાં છે, પોતપોતાના ક્ષેત્રમાં વ્યાપેલા છે, આકાશની અપેક્ષાએ એક ક્ષેત્રમાં વ્યાપેલા છે, ઉપાદાનની અપેક્ષાએ પોતપોતાના ક્ષેત્રમાં વ્યાપેલા છે. બરાબર છે. હવે જ્ઞાનને આપણે તપાસવું છે કે આ સ્પર્શ ખરબચડો છે, અહીંયા આંગળીઓમાં રેખાઓ છે, એ સ્પર્શ જે થયો ખરબચડાપણાનો, એ તો પરમાણુની પર્યાય છે. આંગળીમાં જે રેખાઓ છે એ બધી તો પરમાણુની પર્યાય છે. જ્ઞાન તેનાથી ભિન્ન રહીને જાણે છે કે અભિન્ન રહીને જાણે છે? તપાસો. અથવા બીજો પ્રશ્ન પૂછો તપાસવા માટે કે જે આંગળીનો જે ખરબચડાપણાનો સ્પર્શ થયો એ જ્ઞાનને સ્પર્શ ખરબચડો લાગ્યો, સ્પર્શ લાગ્યો કે સ્પર્શ જણાયો? મારે શું તમારું ધ્યાન દોરવું છે? વ્યાપકતા સમજાવી છે કે આ પરમાણુને જે પર્યાય છે આંગળી અંગૂઠાને, એમાં જ્ઞાન વ્યાપ્યું કે જ્ઞાન જ્ઞાનમાં વ્યાપ્યું છે? જ્ઞાનની વ્યાપકતા સમજવી છે આપણે. પોઈન્ટ એટલો જ છે કે જ્ઞાન જ્ઞાનમાં વ્યાપીને, જ્ઞાનમાં રહીને, જ્ઞાનથી બહાર જ્ઞાન ગયા વિના જ્ઞાન જાણી રહ્યું છે. કોઈ પણ જ્ઞેયને જાણતા, જ્ઞેયમાં વ્યાપ્યા વિના. હવે આનો પરમાર્થે ઉપયોગ ક્યાં છે? બહુ મજાનો પ્રયોગ છે. પરમાર્થે આનો ઉપયોગ ક્યાં છે, સદુપયોગ ક્યાં છે? કે તમને પીડા થાય છે રોગની, એ જે તમને રોગની પીડા થાય છે એ પરમાણુની પર્યાયની અવસ્થા છે. એ પરમાણુ જ્યારે નોર્મલ સાતાવેદની હતી ત્યારે તમને કાંઈ પીડા નહોતી થતી, પછી કાંઈક એને બીજી પર્યાય ધારણ કરી ત્યારે તમને પીડા અને દુખાવો શરૂ થયો. તમે દુખાવો કયો કે પીડા કયો? બરાબર. હવે એ પરમાણુની પર્યાયમાં તમારું જ્ઞાન વ્યાપે છે, પીડાની પર્યાય છે એમાં તમારું જ્ઞાન વ્યાપે છે, કે જ્ઞાન જ્ઞાનમાં રહીને એ પીડાને જાણે છે? જો તમે વ્યાપક ભાવે જુદા રહ્યો તો તમને પીડાનું દુઃખ નહીં થાય, પીડાનું જ્ઞાન થશે. જેમાં ખરબચડું છે એવું જ્ઞાન થાય છે, આ સ્પર્શમાં ખરબચડાપણું છે એવું જે જ્ઞાન થાય છે, એવું જ તમને પરમાણુનો લબકારો પીડાનો, પરમાણુ આમ થાય છે એનું નામ પીડા છે. જ્ઞાન એમાં જુદું રહીને એને જાણે છે. કેવી રીતે જાણે છે? કે જેમ કોઈ પ્રેક્ષક સ્ટેજ ઉપરના નૃત્યને જાણે તેમ આ પીડાના શરીરના પરમાણુ નાચે છે એના સ્ટેજ ઉપર. આ જ્ઞાન જ્ઞાનમય આત્મા પ્રેક્ષક થઈને એને જાણે છે. કોને જાણે છે? પરમાણુના ખેલને, પરમાણુના તમાશાને જોવે છે. એ બનાસી દાસે એમ કહ્યું કે આત્મા જ્ઞાની થયો થકો તમાશગીર થઈ જાય છે. હિન્દી શબ્દ વાપરે છે, તમાશગીર થઈ જાય છે આત્મા. આપણે એને પ્રેક્ષક કહીએ છીએ. તમાશાને જાણે તે તમાશી છે. ગુરુદેવ ઘણી વાર સંસારીઓને વાતો કરે કે સંસારીઓ આમ માને કે અમને આમ બહુ મજા છે, અમને આમાં બહુ મજા છે. બધા એને નવાઈ લાગે કે તો કઈ આવા પ્રસંગમાં આવતા નથી. તો કે અમે આ બધા નાટકને સમજીએ છીએ, ભલે નાટકમાં નાચ્યા નથી કે અમે નાટકમાં નાટક્યા થઈને ભલે નાચ્યા નથી, પણ આ બધા નાટક બેઠા બેઠા અમે જાણીએ છીએ, જોઈએ છીએ, એનું જ્ઞાન તો અમને થાય છે કે એવું છે. એટલે એનો ઉપયોગ છે. જો વ્યાપે વ્યાપકતા પ્રયોગે કરીને સમજાય અને એનું પ્રેક્ટિકલ જ્ઞાન થાય તો તમને કોઈ દુઃખનો અનુભવ ન થાય. પછી પીડા હોય કે ગમે તે પ્રસંગ હોય, તમે સિદ્ધિ તમારી વ્યાપકતામાં સાવધાન થઈ જાઓ. હું જ્ઞાન સ્વરૂપી, મારું જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે, મારું જ્ઞાનમાં મારા જ્ઞાનને વેદે છે. ખતમ થઈ ગયા તમાશી, પ્રેક્ષક થઈ ગયા ભિન્નર, એને જાણ્યા કરો. જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. કૃપાલ દેવ લીધું કે નહીં, હરિ ગીત એમ છે, હું ધર્મ આદિ વિકલ્પ એ ઉપયોગ ત્રણ વિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવ ભાવ નો કરતા હોય છે. શાંતિ વખતે પણ આ ત્રણ ભૂલ કરે છે. શ્રદ્ધાએ પણ હું ધર્મ છું, જ્ઞાને પણ હું ધર્મ છું, અને આચરણથી પણ હું ધર્મદ્રવ છું. એક ધર્મદ્રવને અભિન્નપણે જાણતા અથવા ભિન્ન રહીને નહીં જાણવાને લીધે શ્રદ્ધામાં પણ એકત્વ કરે છે, જ્ઞાનમાં પણ એકત્વ કરે છે, અને ચારિત્રમાં પણ એકત્વ કરે છે. ત્રણ વિધે એટલે ત્રણ પ્રકારે ગાથાર્થ. ત્રણ પ્રકારનો ઉપયોગ હું ધર્માસ્તિકાયાદી છું એવો પોતાનો વિકલ્પ કરે છે. તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થાય છે. પછી એ જે સ્વીકાર ચૈતન્ય પરિણામ છે ત્રણે પ્રકારના, એનો કરતા થાય છે. ટીકામાં એક જ સરખી પદ્ધતિ દીધી છે, ગાથામાં પણ સરખી પદ્ધતિ છે, પદ બદલ્યું છે. ત્યાં ક્રોધ શબ્દ લીધો હતો, અહીંયા ધર્મ લીધો. ક્રોધમાં ભાવ્ય ભાવક પણ લીધું, કેમ કે કર્મની પ્રકૃતિ ભાવક થઈને આત્માને ભાવ્ય કરે છે. અને અહીંયા અગ્નિ જ્ઞાયક ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરુચિ રૂપ ત્રણ પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ, તે પરનાને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ લીનતાથી બે વચ્ચેના સમસ્ત ભેદને છુપાવીને અથવા બંને ભેદને સમસ્ત ભેદને નિરસ્ત કરીને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એવા સ્વપર, ઓલા પણ ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા સ્વપર હતા ટીકામાં. અહીંયા જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એવા સ્વપરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, સામાન્ય અધિકરણ સત્તા, આત્મિક વિભક્તિ સત્તામાં જાય છે, આધાર લઈને અનુભવન કરવાથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું ઉદગળ છું અને હું અન્ય જીવ છું, પોતાને જીવવાનો આવે આવા ને પોતાના જીવમાં તો પોતાનું અભિન પણ થઈ ગયું હતું, બીજા જીવમાં પણ હું છું એમ જાણે છે, કોઈ પણ જીવને જાણતા, બે ઇન્દ્રિય ઈવને જાણતા હું છું એમ જાણે છે, બીજા જીવને જાણતા હું છું, બીજા પુત્રને જાણતા હું છું, જેમ લીમડાને જાણતા હું છું, એવી રીતે બીજા સ્વરૂપ વિચાર દ્રવ પણ લઈ લેવા. આવી એક સૂક્ષ્મ ભૂલ પરજ્ઞેયને જાણતા પણ જીવ કરે છે, અને ત્યાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ત્રણેય પ્રકાર ભજે છે. માત્ર ક્રોધ કરે ત્યારે ત્રણ પ્રકાર ભજે છે એમ નથી એમ કહેવું છે. આચાર્ય સર્વે આ ગાથા મુકરવા લીધી, બહુ રહસ્ય છે એની અંદર અને ગંભીરતા પણ છે. આવી ગાથાઓ શું કરવાની, આપણે શું આપણું બધું ઝીણું ઝીણું કાંટવાની જરૂર. હવે આ લોકો અન્યમતિ છે ને, આ પ્રેક્ષા ધ્યાન કરાવે છે, વિપશના ધ્યાન, પ્રેક્ષા ધ્યાન, એમાં શું છે સ્વરૂપનું અવલંબન તો આવતું નથી. જાણ્યા કરો, માત્ર જાણ્યા કરો, તમે તમને વિચાર આવે તે પણ જાણ્યા કરો, તમે શરીરમાં કાંઈ થાય એને પણ તમે જાણ્યા કરો, કોઈ સેન્સેશન થતી હોય માં તો તમને ચડાવે, તો તમે હાથ અહીંયા ચડાવી તમે હાથમાં આમ નહીં કરો, ખાલી જાણ્યા જ કરો તમને કેવી સેન્સેશન થાય છે. તમારો શ્વાસોશ્વાસ ચાલે છે તો કંઈ રોકી શકાય નહીં, એને પણ જાણ્યા કરો. તમે ધ્યાનમાં બેસાડે અને માત્ર તમે જાણ્યા કરો, જાણ્યા કરો, બસ જાણ્યા કરો, વિચાર નહીં કરો, તમે જાણ્યા કરો, તમે વિચાર એનો નહીં કરો, તમે જાણ્યા કરો, વિચાર આવે એને પણ જાણ્યા કરો, એનો વિચાર નહીં કરો, બીજું કંઈ પણ જણાય એને જાણ્યા કરો, એનો વિચાર નહીં કરો, બસ જાણ્યા જ કરો. આપણે એને ધ્યાન શું કરવા નથી કહેતા, એ ચંચળતા ઘટે છે. એવું એવો પ્રયોગ કરે ને કે ચંચળતા ઘટે, માનસિક શાંતિ થાય. હે ઉપયોગ પણ જુદા જુદા જ્ઞેયો પર જલ્દી ન જાય, ચંચળતા ઘટે. આપણે એને ધ્યાન તરીકે સ્વીકારતા નથી. શું કરવું કે નિજ સ્વરૂપને ઓળખીને નિજ સ્વરૂપમાં રહેલા અણાકુર શાંત સુખ સ્વરૂપને જાણ્યા વિના, એના આકર્ષણ થયા વિના, એમાં એકાગ્રતા થયા વિના, એ બધું જાણવું 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 એ પરથી એકત્રપણે જાણે છે, એમાં શાંતિ નથી, એમાં આત્માનું ધ્યાન નથી. આત્માને ઓળખીને અવલંબીને જાણે ત્યારે આત્માનું ધ્યાન થાય. નહીં, એમાં એ ધ્યાન જ નથી, એ ખોટે રસ્તે ચડી જવાનું છે. કાંઈ નથી એમાં તો, પોતાના હિતમાં હું એક કૃત્રિમ પ્રયોગ થાય છે, વેક્સ મ્યુઝિયમમાં ગયા હતા લંડનમાં, લંડનની અંદર એક મીણના પૂતળાઓ બનાવે છે મ્યુઝિયમમાં રાખ્યા, કેવા આબે હૂબ તમારે જુદી જુદી ફિલિંગના ફેસ મૂક્યા છે એને, તો તમને એમ લાગે કે આ સાચું છે કે ખોટું છે. એમાં કેટલાક પૂતળા એવા હતા કે ત્યાં જે પેલા ઉજળા માણસો છે ને, યુરોપિયન માણસો છે, અને યુરોપિયન સ્ટેચ્યુ હોય તો એ કોઈ કોઈ જગ્યાએ તો ડ્રેસ પણ યુરોપિયન એને પહેરાવે, કપડાં સાચા પહેરાવે. કેટલું મીણનું બનાવ્યા પછી એની ચામડી એક્ઝેક્ટ કલર આપે એને મીણને, અને કપડાં સાચા પહેરાવે, દાગીના સાચા પહેરાવે, ચશ્મા કે એવું કાંઈ બધું સાચું પહેરાવે, કોઈ સ્ત્રી ની બાજુમાં ઉભી હોય તો આ પૂતળું છે કે આ સ્ત્રી છે ખબર ન પડે ઘણી વાર. એમને કોઈ ઉભી હોય રાત્રે ત્યાં શું લોકો અંધારું રાખે છે એટલે અંદર રાત જેવું લાગે છે. દિવસે જ પણ અમે ગયા હતા, દિવસે 11-12 વાગે દાખલ થયા હતા, પણ અંદર રાત જેવું બધું, અંદર બધી લાઇટો, કારણ કે બહારથી ક્યાંય પ્રકાશ આવે નહીં ને લાઇટોની અંદર બધું દેખાડે. એટલે કોઈ યુરોપિયન સ્ત્રી એની બાજુમાં ફ્રોક પહેરીને ઊભી હોય કે એનો ડ્રેસ પહેરીને ઊભી હોય, આ પૂતળું હોય તો આ પૂતળું છે કે આ પૂતળું છે ખબર ન પડે, આપણે ભૂલી જઈએ ઘણી વાર. એ આંખ મટમટાવે ત્યારે ખબર પડે કે નહીં આ ભાઈ સાચી છે અને આ પૂતળું છે, કારણ કે પૂતળાને આ પાપણનો પાપણનો ટીમકારો ન થાય એવા એક્ઝેક્ટ પૂતળા બનાવે. બોલો, જો જીવને મોહ થાય તો આર્ટિફિશિયલ પૂતળા ઉપર મોહ થાય તો એમ કેવું છે, એવું આ ધ્યાનનું છે. આર્ટિફિશિયલ શાંતિ એવી છે એનો મોહ થાય છે જીવને, પૂતળાનો મોહ થયો એને. કેવા હતા પૂતળો છે, પૂતળા વાળી બાય હતી રૂપિયા પણ ક્યાં ભરી ગયા, તો બધા ફણકી જાય લે અહીંયા જઈને ઉભા, બાઈ પાણી જઈને ઉભા રહ્યા, આ બેન પાણી જઈને ઉભા રહ્યા, આપણી બહેન નથી તો પૂતળું હતું. હસાવા માટે બધું એવું તો કરતા હતા. પરીક્ષા કરવા માટે તો કરે જ ને, કે પેલી યુરોપિયન લેડી પાસે જઈને મઠમ પાસે જઈને ઉભા રહી જાય અને એમ થયું કે હું આને આકર્ષણ થઈ ગયું, પણ હું પૂતળું છે બાઈ છે જ નહીં. એવી આર્ટિફિશિયલ શાંતિ એવી છે. માનસિક શાંતિનું એવું ધ્યાન કરે ને ત્યારે કૂતરું છે એમાં સાચી શાંતિ નથી. કેટલા પૂતળા, સેંકડો પૂતળા, બહુ મોટું નિઝમ છે. બધા છે, ઇન્દિરા ગાંધી, ગાંધીજીથી માંડીને બધા છે. એ છે ક્રિકેટરો બધા, જે ગેમ કરનારા બધા છે, અફસીઓ યુરોપિયનો આપણા બધા રમવાવાળા ત્યાંથી માંડીને એ લોકોના બધા રાજાઓ મહારાજાનો બ્રિટિશરો જે થઈ ગયા મહારાણી વિક્ટોરિયાથી માંડીને બધા કેટલા એના દરબારો ભર્યા છે, એના દરબારોના બધા દરબારીઓના પૂતળા, એના સોલ્જરોના, એના મોટા મોટા સેંકડો પૂતળા છે. એટલે તમે જોતા કલાકો લાગે એટલા બધા મીણના બનાવેલા છે, એક્ઝેક્ટ બનાવેલા. ખાતું કે નથી, કોઈનામાં ધ્યાન નથી. શું છે, કોઈનામાં ધ્યાન નથી, એમ આર્ટિફિશિયલ માનસિક શાંતિમાં ધ્યાન નથી. નિર્જીવ છે આર્ટિફિશિયલ શાંતિ છે, નિર્જીવ શાંતિ છે. અને આત્માને શાંતિ માં જીવ છે, જીવતી શાંતિ છે. કેટલો ફેર છે, એવી ભ્રાંતિને લીધે હું અન્ય જીવ છું, હું પૂતગળ છું, હું આકાશ છું, એવી ભ્રાંતિને લીધે જે સો ઉપાધિક છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થતો, એ માનસિક શાંતિમાં પણ ઉપાધિ ભાવે પરિણમતો થતો. એ માનસિક શાંતિને ઉપાધિ કેવી રીતે ગણવી, દુઃખ કેવી રીતે ગણવું, કે જો જ્ઞાન વેદનથી નિરુપાધિક નિરાકુળપણું સ્વભાવ જાતનું જાણ્યું હોય તો જ સમજાય એને કે આ કૃત્રિમ શાંતિમાં પણ અશાંતિ છે. જે જ્ઞાન છે, જ્ઞાન વેદન છે, એમાં કશાયનો અભાવ છે, એટલું જ્ઞાન જ છે, માત્ર જ્ઞાન છે, સામાન્ય છે ને એટલે માત્ર જ્ઞાન છે, એમાં નિરાકુરતા છે, કેમ કે રાગમાં આકુરતા છે. એની જાત પરખાણી હોય તો જ માનસિક શાંતિમાં આકુરતા છે એમ પકડાય, નહીતર છેતરાય, એમ પૂતળામાં છેતરાય. એવા ચૈતન્ય પરિણામે પરિણમતો, સૌ ઉપાધિક ચૈતન્ય, જો એક નાના બધા ઉપાધિક શબ્દ લીધો આપણે જ્ઞાન શબ્દ નિરુપાધિક પણ, કેમ કે જ્ઞાન ને નિરુપાધિકતા અભેદ છે. એક જ્ઞાનના પડખેથી જોવો તો તે જ્ઞાન છે, અને સુખના પડખેથી જોવો તો તે નિરાકુર સુખ છે. એક જ પર્યાય એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થતો આ આત્મા તે સો ઉપાધિ ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે. પોતાને ઓળખતો નથી, પોતાને જાણતો નથી, ત્યારે એ ઉપાધિ ભાવને જ આત્મા જાણે છે. માનસિક શાંતિને આત્મા જાણે છે, અને બીજા જ્ઞેયને જાણવાવાળા જ્ઞાનથી જે આકુલતાથી છે એને પણ આત્મા જાણે છે. પછી ધર્મદ્રવ્યને જાણે કે લીમડાને જાણે, કે કોઈ જીવને જાણે કે કોઈ પરમાણુને જાણે, સૌ ઉપાધિકપણે જાણે છે અને એને જ આત્મા માને છે. એનો આત્મા થઈ ગયો, અભિન્નપણું સાધ્યું એટલે આત્મા થઈ અને તે ભાવનો કરતા થાય છે. હું એ ભાવને કરું છું અભિન્નપણે એમ અનુભવ કરે છે. ધર્મ આદિના વિકલ્પ વખતે શાસ્ત્ર વાંચે ત્યારે ધર્મદ્રવ્ય ધર્મદ્રવ્ય આકાશ કાળના સ્વરૂપને વિચારતી વખતે જાણતી વખતે પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહીં રાખતા ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે. ધર્મદ્રવ્ય આવું હોય કેવું કે ગતિમાન એવા જીવ પુંગળને શું નિમિત્તભૂત થાય છે ગતિમાન, એવું ધર્મદ્રવ્યનું સ્વરૂપ છે એવો વિકલ્પ કરતા એની સાથે એકાકાર થઈ જાય ત્યારે તે પોતાને ધર્માદિ દ્રવ્ય રૂપ માને છે, માને છે, અનુભવે છે અને એ વિકલ્પમાં લીન થઈ જાય છે. આ પ્રમાણે અજ્ઞાન રૂપ ચૈતન્ય પરિણામ પોતાને ધર્માદિ દ્રવ્ય રૂપ માને છે, તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાન રૂપ સ્વરૂપાધિ ચૈતન્ય પરિણામ કરતા થાય છે. પોતાને દ્રવ્ય ધર્મ દ્રવ્ય રૂપ માનીને ઉપાધિ ભાવનો કરતા થાય છે, એને પરને જાણવાની ઉપાધિ ધારણ કરી નિરુપાધિક ભાવે સ્વચૈતન્યના અવલંબનમાં ન રહ્યો તે, અને તે અજ્ઞાન રૂપ ભાવ તેનું કર્મ થાય છે. એનું કાર્ય થયું પરિણામે એને જ્ઞાનાવલિ બંધાશે એમ છે. એટલે સ્વરૂપની અભિન્નતામાં રહીને પર જણાય ત્યારે ભિન્નપણું જ્ઞાનમાં રહેવું એ જ્ઞાનનું સમ્યકપણું છે. આ રીતે સમ્યક પરિણમન મોઘું ઘટે છે તો જીવ કર્મથી મુક્ત થાય, સંસારથી મુક્ત થાય, જન્મ મરણથી મુક્ત એવું.